એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા ખ્યાલની વાત કરવાના છીએ જે આમ તો આપણી આસપાસ બધે જ છે પણ આપણે કદાચ એટલું ધ્યાન નથી આપતા. સિમેટ્રી એટલે કે સમપ્રમાણતા.
હા બરાબર. અને આ ચર્ચા માટે આપણી પાસે એક સરસ પુસ્તક છે, ઇયાન સ્ટુઅર્ટનું સિમેટ્રી. ખૂબ જ જાણીતું અને મારે કહેવું જોઈએ રસપ્રદ પુસ્તક છે.
સિમેટ્રી એટલે સામાન્ય રીતે મગજમાં શું આવે? પેલું પતંગિયું કે તાજમહેલ, ફૂલની પાખડીઓ, સુંદરતા, હે ને?
હા, મોટાભાગે એ જ. પણ શું એ ખાલી દેખાવની જ વાત છે કે પછી એની પાછળ કંઈક ઊંડું છે?
એ જ તો સવાલ છે.
અને સ્ટુઅર્ટ આ પુસ્તકમાં એ જ કહે છે કે સિમેટ્રી ખાલી સુંદરતાનો પર્યાય નથી, અરે એ તો આખા બ્રહ્માંડનો એક, એમ કહી શકાય કે મૂળભૂત સંચાલનનો સિદ્ધાંત છે.
ઓહો, સંચાલનનો સિદ્ધાંત એ કેવી રીતે?
એ સમજાવે છે કે કુદરત કેવી રીતે સાવ સાદા નિયમોમાંથી અકલ્પનીય જટિલતા અને વિવિધતા બનાવે છે. એટલે આ પુસ્તક આપણને કુદરતના નિયમોને, આમ તો વિશ્વને જ, એક નવી રીતે જોતા શીખવે છે.
તો પછી આટલા સરસ પુસ્તકના લેખક ઇયાન સ્ટુઅર્ટ, એમના વિશે પણ થોડી વાત કરીએ. એ કંઈ સાધારણ લેખક તો નથી જ?
ના, બિલકુલ નહીં. પ્રોફેસર ઇયાન સ્ટુઅર્ટ ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ વોર્વિકમાં ગણિતના એમેરિટસ પ્રોફેસર છે, પણ એમની મોટી ઓળખ તો ગણિત અને વિજ્ઞાનના પ્રચારક તરીકેની છે. દુનિયાભરમાં જાણીતા છે અને તમને ખબર છે 100 કરતાં વધુ પુસ્તકો લખ્યા છે એમણે.
100 કરતાં વધુ? અદ્ભુત. અને એમની ખાસિયત એ કહેવાય છે કે ગણિત જેવો વિષય જે ઘણાને અઘરો લાગે એને પણ એ એટલો રસાળ અને સરળ બનાવી દે છે. એમને તો રોયલ સોસાયટીનો માઇકલ ફેરાડે એવોર્ડ પણ મળેલો છે વિજ્ઞાન સંચાર માટે.
હા બરાબર. અને એટલે જ સિમેટ્રી જેવા વિષય પર લખવા માટે એ એકદમ યોગ્ય વ્યક્તિ છે. કારણ કે જુઓ, એક તો એમની પાસે ગ્રુપ થિયરી જેવા અઘરા ગણિતનું ઊંડું જ્ઞાન છે, અને બીજું એ જ્ઞાનને, એ અમૂર્ત ખ્યાલોને વાર્તાઓ અને રોજબરોજના ઉદાહરણોથી સાવ સ્પષ્ટ અને આમ આકર્ષક રીતે સમજાવવાની કળા છે એમની પાસે.
એટલે કે માત્ર ગણિતશાસ્ત્રી નહીં પણ વાર્તાકાર પણ છે. એ ગણિતની સુંદરતાને અને એની વાસ્તવિક અસરને ઉજાગર કરે છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે? સ્ટુઅર્ટ શું કહેવા માંગે છે આખા પુસ્તકમાં?
પુસ્તકની શરૂઆત જ એકદમ આમ ચોટદાર વિચારથી થાય છે. સ્ટુઅર્ટ કહે છે કે સિમેટ્રી એ નથી કે વસ્તુ કેવી દેખાય છે,
હા,
પણ સિમેટ્રી એ છે કે એ વસ્તુ સાથે તમે શું કરી શકો કે જેથી એ બદલાય નહીં.
આ વ્યાખ્યા જ આખી રમત બદલી નાખે છે, નહીં? મતલબ કે સિમેટ્રી કોઈ સ્થિર ગુણ નથી, પણ એક ક્રિયા છે, એક ગતિશીલતા છે. સ્ટુઅર્ટ એને શું કહે છે? પરિવર્તન હેઠળ અપરિવર્તનશીલતા.
હા, ઇન્વેરિયન્સ અંડર ટ્રાન્સફોર્મેશન. દાખલા તરીકે પેલો ચોરસ, એને તમે 90 ડિગ્રી ફેરવો તો પણ એ ચોરસ જ દેખાય.
બરાબર.
તો આ ફેરફાર થયો પણ વસ્તુ એની એ જ રહી, અપરિવર્તનશીલ. તો આ 90 ડિગ્રીનું ફરવું એ ચોરસની એક સિમેટ્રી થઈ.
એટલે પુસ્તકનો હેતુ આ જ છે, સિમેટ્રીને ખાલી કલા કે ભૂમિતિમાંથી બહાર લાવીને બ્રહ્માંડના મૂળભૂત નિયમો ચલાવનાર સિદ્ધાંત તરીકે સ્થાપિત કરવાનો.
અને એ માટે આખું પુસ્તક એક સફર જેવું છે. શરૂઆત ક્યાંથી થાય છે? જાણીતા ઉદાહરણોથી જ નહીં, ફૂલો, પ્રાણીઓ, પેલી વોલપેપરની ડિઝાઇન,
હા, ત્યાંથી શરૂઆત થાય. પછી આવે છે સિમેટ્રીની ભાષા, ગણિતની ભાષા, ગ્રુપ થિયરી, અને એની સાથે પેલી એવરેસ્ટે ગેલોઇઝની દુઃખદ પણ પ્રેરણાદાયક વાર્તા.
અને પછી?
પછી પુસ્તક ભૌતિકશાસ્ત્રમાં ઊંડું ઉતરે છે, ખાસ કરીને પેલું એમી નોએથરનું પ્રમેય, જે સિમેટ્રી અને આપણા સંરક્ષણના નિયમો, જેમ કે ઊર્જા સંરક્ષણ, એને જોડે છે.
ઓહ, આ તો બહુ ઊંડું જતું લાગે છે.
અને અંતે આવે છે કદાચ સૌથી આશ્ચર્યજનક વિચાર, સિમેટ્રી બ્રેકિંગ, એટલે કે સમપ્રમાણતાનું તૂટવું.
સિમેટ્રીનું તૂટવું એ વળી કેવી રીતે મહત્વનું હોય?
એ જ તો મુદ્દો છે. સ્ટુઅર્ટ સમજાવે છે કે કેવી રીતે સંપૂર્ણ સિમેટ્રી તૂટે ત્યારે જ આપણા વિશ્વમાં જટિલતા, વિવિધતા અને કદાચ જીવન પણ શક્ય બને છે. આ વિચાર ખરેખર આમ હચમચાવી દેવો છે.
ચાલો તો આ સફરના અમુક સ્ટેશન પર થોડું જરા વધારે વોકાઈએ. શરૂઆત તો પરિચિત સિમેટ્રીથી થાય છે એમ તમે કહ્યું.
હા, લેખક પહેલા પાયો મજબૂત કરે છે, આપણને યાદ કરાવે છે કે સિમેટ્રી તો બધે જ છે. જુઓ, આપણા ચહેરા કે પેલું પતંગિયું, દ્વિપક્ષીય સિમેટ્રી કહેવાય એને, બાયલેટરલ, જાણે અરીસામાં પ્રતિબિંબ હોય એમ.
હા, બરાબર, ડાબું જમણું સરખું.
પછી ફૂલો જુઓ કે સ્ટારફિશ, એમાં ગોલ ફેરવો તો પણ સરખું જ લાગે, એને પરિભ્રમણીય સિમેટ્રી કહેવાય, રોટેશનલ.
અને પેલી ટાઇલ્સની ડિઝાઇન કે વોલપેપર, એક જ ભાત વારંવાર આવે રાખે,
એને સ્થાનાંતરણીય, ટ્રાન્સલેશનલ સિમેટ્રી કહેવાય. આ બધું આપણને ગમે છે કારણ કે એમાં એક વ્યવસ્થા દેખાય છે, સુંદરતા લાગે છે.
પણ પછી સ્ટુઅર્ટ પેલી નવી વ્યાખ્યા પર આવે છે, ક્રિયા કરવા છતાં યથાવત રહેવું. અને અહીંથી સિમેટ્રી ખાલી દેખાવ નથી રહેતી, પણ એક ગુણધર્મ બની જાય છે.
પેલી વોલપેપરવાળી વાતમાં પેલું 17 વોલપેપર ગ્રુપ્સનો ઉલ્લેખ છે, એ શું છે જરા સમજાવશો? અરે, એ તો ગણિતનો એક ચમત્કાર છે. ગણિતશાસ્ત્રીઓએ સાબિત કર્યું છે કે તમે કોઈ સપાટ જગ્યા પર, જેમ કે દિવાલ કે કાપડ, કોઈ ભાતને વારંવાર મૂકીને પેટર્ન બનાવો તો એ પેટર્ન બનાવવાની મૂળભૂત રીતે ફક્ત અને ફક્ત 17 જ રીતો છે. બસ,
ફક્ત 17? આટલી બધી ડિઝાઇનો આપણે જોઈએ છે, એ બધી ખાલી 17 મૂળભૂત રીતોમાંથી જ બની છે? માન્યામાં નથી આવતું.
હા, ગમે તેટલી અલગ દેખાતી ભાત હોય, એનું ગાણિતિક બંધારણ આ 17માંથી જ કોઈ એક પ્રકારનું હશે. આ તો જાણે નિયમોની અંદર રહેલી અનંત શક્યતાઓ.
ખરેખર આ તો મર્યાદામાં સર્જનાત્મકતાનું ઉત્તમ ઉદાહરણ કહેવાય.
બિલકુલ. અને આ ગાણિતિક બંધારણને સમજવા માટે જે ભાષા વપરાય છે એ છે ગ્રુપ થિયરી, અને પુસ્તક આપણને એના મૂળ સુધી લઈ જાય છે, પેલી એવરેસ્ટે ગેલોઇઝની વાર્તા સુધી.
હા, પેલો યુવાન ફ્રેન્ચ ગણિતશાસ્ત્રી જે ફક્ત 20 વર્ષનો હતો ને, એક દ્વંદ્વ યુદ્ધમાં માર્યો ગયો, પણ એના મૃત્યુની આગલી રાતે એણે જે ગણિતના વિચારો લખ્યા, એણે તો ઇતિહાસ બદલી નાખ્યો.
હા, ગેલોઇઝ શું કરી રહ્યો હતો? એ બહુપદી સમીકરણો, પોલિનોમિયલ ઇક્વેશન્સ, ઉકેલવાનો પ્રયત્ન કરતો હતો. અને એણે જોયું કે કોઈ સમીકરણને સૂત્રથી ઉકેલી શકાશે કે નહીં, એનો આધાર એ સમીકરણના ઉકેલો, એના રૂટ્સ વચ્ચે કેવી સિમેટ્રી છે એના પર રહેલો છે. એ સિમેટ્રીના બંધારણને એણે ગ્રુપ કહ્યું.
એટલે સમીકરણ ઉકેલવું એ પણ સિમેટ્રીનો જ પ્રશ્ન હતો. કમાલ કહેવાય. પણ આ ગ્રુપ એટલે શું? સાદી ભાષામાં
ગ્રુપ એટલે સમજો કે ગાણિતિક વસ્તુઓનો એક સમૂહ. જેમ કે ચોરસની બધી સિમેટ્રી ક્રિયાઓ, એને ફેરવવાની, પલટાવવાની, એ બધી ક્રિયાઓનો સમૂહ. અને એ ક્રિયાઓને ભેગી કરવાની એક રીત, જેમ કે એક ક્રિયા પછી બીજી ક્રિયા કરવી. અને એના અમુક નિયમો હોય, જેમ કે તમે સમૂહમાંથી કોઈ પણ બે ક્રિયા લો અને એને ભેગી કરો તો જે નવી ક્રિયા બને એ પણ એ જ સમૂહમાં હોવી જોઈએ. એને બંધ હોવું કહેવાય.
જાણે કોઈ ક્લબ હોય જેના સભ્યો ક્લબના નિયમો પાડે અને ક્લબની બહાર ન જાય.
હા, સરસ ઉપમા છે. અને ગ્રુપ થિયરીનો જાદુ લે છે કે એ જુદી જુદી દેખાતી વસ્તુઓના સિમેટ્રી બંધારણનો સાર પકડી પાડે છે. જેમ કે ત્રિકોણની સિમેટ્રી હોય, કે કોઈ અણુનું બંધારણ હોય, કે પેલું ગેલોઇઝનું સમીકરણ હોય, જો એમનું સિમેટ્રી બંધારણ સરખું હોય તો એમનું ગ્રુપ એક જ કહેવાય.
અને ગેલોઇઝને તો કદાચ સપને ખ્યાલ નહીં હોય કે એણે શોધેલું આ શુદ્ધ ગણિત ભવિષ્યમાં ભૌતિકશાસ્ત્ર અને બ્રહ્માંડ સમજવા માટે આટલું મહત્વનું બની જશે.
બિલકુલ. અને અહીંથી જ પુસ્તક આપણને એમી નોએથરના કામ તરફ લઈ જાય છે, જેણે આ અમૂર્ત ગણિતને આપણી ભૌતિક દુનિયા સાથે જોડી દીધું.
એમી નોએથર 20મી સદીના મહાન ગણિતશાસ્ત્રી. એમનું પ્રમેય, એમનો થિયરમ બહુ જ પ્રખ્યાત છે. એ સિમેટ્રી અને ભૌતિકશાસ્ત્રના નિયમો વચ્ચે શું સંબંધ બાંધે છે?
નોએથરનું પ્રમેય અદ્ભુત છે. એ કહે છે કે ભૌતિકશાસ્ત્રના નિયમોમાં જો કોઈ સતત સિમેટ્રી હોય, કન્ટિન્યુઅસ સિમેટ્રી, તો એના કારણે એક સંરક્ષણનો નિયમ, કન્ઝર્વેશન લો, અસ્તિત્વમાં આવે છે.
સતત સિમેટ્રી એટલે શું? જરા સરળ કરશો.
સતત સિમેટ્રી એટલે એવી સમપ્રમાણતા જે કોઈ પણ નાનામાં નાના ફેરફાર માટે પણ સાચી હોય. જેમ કે સમય. સમય સતત વહે છે. તમે એક સેકન્ડ માટે નિયમ ચકાસો કે અડધી સેકન્ડ માટે, એ સરખો જ રહે. એવી જ રીતે જગ્યામાં તમે ગમે તેટલા ઓછા ખસો, નિયમો બદલાતા નથી.
ઓકે. અને પેલી ચોરસવાળી સિમેટ્રી અસતત કહેવાય, ડિસ્ક્રીટ?
હા, કારણ કે એ ફક્ત 90, 180, 270 ડિગ્રી પર જ લાગુ પડે. વચ્ચે 45 ડિગ્રી ફેરવો તો ચોરસ જેવો ન દેખાય, એટલે એ અસતત છે.
સમજાયો. તો આ સતત સિમેટ્રી અને સંરક્ષણના નિયમો કેવી રીતે જોડાયા?
નોએથરે સાબિત કર્યું કે જો ભૌતિકશાસ્ત્રના નિયમો સમય સાથે બદલાતા નથી, એટલે કે સમયમાં સિમેટ્રી છે, તો ઊર્જાનું સંરક્ષણ થાય છે, એનર્જી કન્ઝર્વેશન. ઊર્જા બને પણ નહીં, નાશ પણ ન પામે.
વાહ.
જો નિયમો બ્રહ્માંડમાં બધે જ સરખા છે, એટલે કે સ્થાનમાં સિમેટ્રી છે, તો વેગનું સંરક્ષણ થાય છે, મોમેન્ટમ કન્ઝર્વેશન. અને જો નિયમો તમે કઈ દિશામાં મોઢું રાખીને પ્રયોગ કરો એના પર આધાર નથી રાખતા, એટલે કે દિશામાં પરિભ્રમણમાં સિમેટ્રી છે, તો કોણીય વેગનું સંરક્ષણ થાય છે, એંગ્યુલર મોમેન્ટમ કન્ઝર્વેશન.
તો આ તો અકલ્પનીય વાત છે. મતલબ કે આપણે જે ભૌતિકશાસ્ત્રના પાયાના નિયમો ભણીએ છીએ, ઊર્જા સંરક્ષણ, વેગ સંરક્ષણ, એ કોઈ અકસ્માત નથી, એ તો અવકાશ અને સમયની સિમેટ્રીનું સીધું પરિણામ છે.
એકદમ. સિમેટ્રી એ કારણ છે અને સંરક્ષણના નિયમો એનું પરિણામ. આ ભૌતિકશાસ્ત્રની સૌથી ઊંડી અને સુંદર શોધોમાંની એક ગણાય છે. પણ વાત અહીં પૂરી નથી થતી,
હજુ કંઈક બાકી છે.
હા, કારણ કે વિચારો, જો બ્રહ્માંડ દરેક રીતે દરેક સ્તરે સંપૂર્ણ સપ્રમાણ હોત તો કેવું હોત?
કદાચ બધું એક સરખું.
બરાબર, એકદમ એકરસ, કંટાળાજનક. કોઈ તારા નહીં, કોઈ ગ્રહ નહીં, કોઈ ગેલેક્સી નહીં, કશું જ નહીં, બસ એક સમાન સૂપ જેવું. એટલે અહીં સિમેટ્રી બ્રેકિંગનો ખ્યાલ આવે છે.
પેલું પેન્સિલનું ઉદાહરણ યાદ આવ્યું પુસ્તકમાંથી.
હા,
પેન્સિલને અણી પર ઊભી રાખો તો સપ્રમાણ, પણ સહેજ ધક્કો વાગે
એટલે એ કોઈ એક દિશામાં પડી જાય, સિમેટ્રી તૂટી ગઈ.
બરાબર.
કુદરતમાં પણ આવું જ થાય છે. પાણી ઠરીને બરફ બને ત્યારે શું થાય છે? પ્રવાહીમાં બધી દિશાઓ સરખી હોય, ઉચ્ચ સિમેટ્રી, પણ બરફ બને એટલે સ્પટિક રચાય, જેમાં ચોક્કસ દિશાઓ જ મહત્વની હોય, નિમ્ન સિમેટ્રી, સિમેટ્રી તૂટી. બિગ બેંગ પછી બ્રહ્માંડ ઠંડુ પડ્યું ત્યારે પણ મૂળભૂત બળો એકબીજાથી છૂટા પડ્યા, એ પણ સિમેટ્રી બ્રેકિંગ હતું.
અને પેલું હિગ્સ મિકેનિઝમ જે કણોને દળ આપે છે એ પણ.
હા, એ પણ ઇલેક્ટ્રોવિક સિમેટ્રી તૂટવાનું જ પરિણામ છે. એટલે કે આપણું આ આખું રસપ્રદ જટિલ વિશ્વ અને કદાચ જીવન પોતે પણ સિમેટ્રી તૂટવાને કારણે જ શક્ય બન્યું છે.
એટલે સંપૂર્ણતા નહીં પણ ભંગાણ સર્જન કરે છે. આ તો ઊંધો વિચાર લાગે પણ સાચો છે. પુસ્તક આ સિદ્ધાંતોને અલગ અલગ ક્ષેત્રોમાં પણ લઈ જાય છે, ખરું ને? ખાલી ભૌતિકશાસ્ત્રની વાત નથી.
હા, બિલકુલ. એ બતાવે છે કે સિમેટ્રી કેટલી વ્યાપક છે. જેમ કે સ્ફટિકશાસ્ત્ર, ક્રિસ્ટલોગ્રાફી, હીરો આટલો કઠણ કેમ અને ગ્રેફાઇટ, પેન્સિલની અણી, આટલું નરમ કેમ? બંને કાર્બનના જ બનેલા છે.
હા, એવું કેમ?
કારણ કે એમાં કાર્બનના પરમાણુઓની ગોઠવણી જુદી જુદી છે, એમની સિમેટ્રી જુદી છે. એ સિમેટ્રી જ એમના ગુણધર્મો નક્કી કરે છે.
રસપ્રદ. જીવવિજ્ઞાનમાં પણ ઉદાહરણો છે
ઘણા બધા. વાયરસ જુઓ, ઘણા વાયરસનું બહારનું કવચ એકદમ સપ્રમાણ હોય છે, આઇકોસહિડ્રોન જેવી રચના, 20 બાજુવાળી. કેમ? કારણ કે એ ઓછામાં ઓછી જગ્યામાં વધુમાં વધુ વસ્તુ સમાવવાની કાર્યક્ષમ રીત છે.
વાહ. અને આપણું ડીએનએ?
ડીએનએનું બંધારણ, એમાં સર્પાકાર હેલિકલ સિમેટ્રી છે, અને મોટાભાગના પ્રાણીઓ એમાં દ્વિપક્ષીય સિમેટ્રી, ડાબું જમણું સરખું, એ એમના હલનચલન અને ઉત્ક્રાંતિ માટે ફાયદાકારક રહ્યું છે.
આગળ વધવા માટે સંતુલન જરૂરી છે એટલે.
બરાબર. અને આધુનિક ભૌતિકશાસ્ત્રમાં તો સિમેટ્રી વગર ચાલે જ નહીં.
ત્યાં શું છે?
પેલું સ્ટાન્ડર્ડ મોડેલ છે ને, જે મૂળભૂત કણો અને બળોનું વર્ણન કરે છે, એ આખું મોડેલ ગાણિતિક સિમેટ્રી ગ્રુપ્સ પર આધારિત છે. U1, SU2, SU3 જેવા નામ છે એના. એ ગ્રુપ્સ જ નક્કી કરે છે કે કયા કયા કણો હોઈ શકે અને એમની વચ્ચે કેવી પ્રતિક્રિયા થાય.
હા, એટલે નિયમો પણ સિમેટ્રીમાંથી જ આવે છે.
હા, અને ભવિષ્યમાં વૈજ્ઞાનિકો જે થિયરી ઓફ એવરીથિંગ શોધી રહ્યા છે એમાં પણ સુપર સિમેટ્રી, સુઝી જેવી નવી સિમેટ્રીની કલ્પના જેમને રસ્તો બતાવી રહી છે. એટલે સિમેટ્રી ભૂતકાળ પણ સમજાવે છે અને ભવિષ્યની દિશા પણ બતાવે છે. તો આટલી બધી વાતચીત પછી કયા મુખ્ય વિચારો કે સંદેશ આપણે લઈ શકીએ આ પુસ્તકમાંથી?
પહેલો અને સૌથી પાયાનો વિચાર તો પેલી વ્યાખ્યા જ છે, સિમેટ્રી એટલે પરિવર્તન હેઠળ અપરિવર્તનશીલતા. આ સમજ સિમેટ્રીને ખાલી દેખાવમાંથી એક શક્તિશાળી વૈજ્ઞાનિક સાધન બનાવી દે છે.
બરાબર. બીજો મુદ્દો, પેલું અમૂર્ત ગણિત, ગ્રુપ થિયોરી. ગેનોઇઝે તો ખાલી સમીકરણ ઉકેલવા માટે બનાવ્યું હતું, પણ એ આખા ભૌતિક જગતને સમજવામાં આટલું ઉપયોગી થશે એ કોને ખબર હતી? આ શુદ્ધ જ્ઞાનની શોધની તાકાત બતાવે છે. ક્યારેક એના વ્યવહારુ પરિણામો અણધાર્યા હોય છે.
સાચી વાત. ત્રીજો મુદ્દો જે મને બહુ સ્પર્શી ગયો એ છે સિમેટ્રી બ્રેકિંગની રચનાત્મકતા. આપણને એમ જ લાગે કે બધું પરફેક્ટ હોવું જોઈએ, પણ આ પુસ્તક કહે છે કે ના, અપૂર્ણતા, ભંગાણ એ જ જટિલતા, વિવિધતા અને જીવન માટે જરૂરી છે. સંપૂર્ણ સિમેટ્રી તો કદાચ મૃત્યુ જેવી સ્થિરતા હોત.
ચોક્કસ. અને ચોથો મુદ્દો કે સિમેટ્રી એ ગાઈડ જેવું કામ કરે છે. વૈજ્ઞાનિકો ખાલી સિમેટ્રી શોધતા નથી, પણ નવી સિમેટ્રી ધારીને નવી શોધો તરફ આગળ વધે છે. નવા કણોની આગાહી કરે છે. એક નકશો છે શોધ માટેનો.
અને છેલ્લો પાંચમો મુદ્દો કે સિમેટ્રી આ બધા અલગ અલગ લાગતા ક્ષેત્રો, ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન, કલા બધાને જોડે છે. એ બતાવે છે કે જ્ઞાન છેવટે તો એક જ છે અને દુનિયામાં એક ઊંડી સુસંગતતા રહેલી છે.
પુસ્તકમાં અમુક વાક્યો, અમુક વિચારો એટલા સરસ છે કે યાદ રહી જાય. થોડા યાદ કરીએ.
હા, પહેલો વિચાર તો પહેલો જ. સિમેટ્રી એ નથી કે વસ્તુ કેવી દેખાય છે, પણ તેની સાથે શું થઈ શકે છે કે જેથી તે બદલાય નહીં. સિમેટ્રીની ક્રિયાત્મક વ્યાખ્યા.
બીજો, ગણિતની શક્તિવાળો. સિમેટ્રીની ભાષા એટલે ગ્રુપ. જે ખ્યાલ ગણિતની એક અમૂર્ત સમસ્યા ઉકેલવા શોધાયો તે બ્રહ્માંડને સમજવાની ભાષા બની ગયો.
ત્રીજો, નોએથરના પ્રમેયનો સારાંશ. ઊર્જા અને વેગ જેવા સંરક્ષણના નિયમો મનસ્વી નથી, પણ તે અવકાશ અને સમયની મૂળભૂત સિમેટ્રીના સીધા પરિણામો છે. કુદરતના નિયમો પાછળનું કારણ.
અને ચોથો, જે વારંવાર આવે છે ને બહુ મહત્વનો છે, આપણું રસપ્રદ, જટિલ અને જીવંત વિશ્વ માત્ર સંપૂર્ણ સિમેટ્રીથી નથી બન્યું, પણ તેના તૂટવાથી બન્યું છે. અપૂર્ણતાની શક્તિ.
આ બધા વિચારો ખરેખર મનમાં ઘૂમ્યા કરે એવા છે.
તો આ બધું જાણ્યા પછી સામાન્ય જીવનમાં શું, રોજબરોજના જીવનમાં આ જ્ઞાન ક્યાં કામ લાગે?
સૌથી પહેલું તો આપણી જોવાની દ્રષ્ટિ જ બદલાઈ જાય. હવે હું કોઈ ફૂલ જોઉં કે પતંગિયું કે આપણા ઘરના આંગણાની રંગોળી, તો મને ખાલી એનો દેખાવ નહીં, પણ એની પાછળની ગાણિતિક સિમેટ્રી દેખાય. પ્રકૃતિ અને કલા માટેની કદર વધે.
હા, અને દ્વિજ્ઞાનના સમાચારો વાંચીએ ત્યારે, હિગ્સ બોઝોન કે સ્ટાન્ડર્ડ મોડલ આવા શબ્દો સાંભળીએ ત્યારે બધું ન સમજાય, પણ એટલી ખબર પડે કે આ બધું સિમેટ્રીના મૂળભૂત વિચારો સાથે જોડાયેલું છે. થોડું વધુ સમજાય.
કોઈ સમસ્યા ઉકેલતી વખતે પણ આ વિચાર કામ લાગી શકે. કોઈ ગૂંચવાયેલી પરિસ્થિતિમાં આપણે વિચારી શકીએ કે આમાં શું એવું છે જે બદલાતું નથી, કઈ સિમેટ્રી છે જે ટકી રહી છે, એના પર ધ્યાન આપવાથી કદાચ રસ્તો મળે.
અને પેલું 17 વોલપેપર ગ્રુપ્સવાળું ઉદાહરણ એ શીખવે છે કે નિયમો કે મર્યાદા હોવા છતાં પણ કેટલી બધી સર્જનાત્મકતા શક્ય છે. બંધારણ હંમેશા બંધન નથી હતું, ક્યારેક એ સર્જનનો આધાર પણ હોય છે. જેમ સંગીતના રાગ નિયમ હોય છે, પણ એમાં કેટલી વિવિધતા છે.
અને મને લાગે છે વ્યક્તિગત જીવનમાં પણ પેલું સિમેટ્રી બ્રેકિંગ બહુ મહત્વનું છે. ઘણીવાર આપણે આપણી જૂની ટેવોમાં, વિચારોમાં, સંબંધોમાં એકદમ સ્વપ્રમાણી રીતે ગોઠવાઈ જઈએ છીએ, પણ જો આગળ વધવું હોય, કંઈક નવું કરવું હોય, તો એ જૂની સિમેટ્રી તોડવી પડે.
બહુ સાચી વાત કહી. પરિવર્તન માટે જૂનું તોડવું પડે. અને વ્યવસાયમાં પણ જુઓ ને, પ્રોડક્ટ ડિઝાઇન હોય, બ્રાન્ડિંગ હોય, મટીરિયલ સાયન્સ હોય, કોડિંગ હોય, બધે જ સિમેટ્રીના સિદ્ધાંતો ક્યાંક ને ક્યાંક વપરાય છે. કાર્યક્ષમતા માટે, એકરૂપતા માટે, મજબૂતાઈ માટે.
તો આજના આ મંથનના અંતે જો મને કોઈ પૂછે કે મારા માટે સૌથી વધુ પ્રભાવિત કરનારી વાત કઈ હતી, તો હું કહીશ પેલી ગેલોઇસની વાર્તા અને ગ્રુપ થિયરીની તાકાત. એક યુવાન ફક્ત ગણિતનો કોયડો ઉકેલતો હતો અને અજાણતા જ એણે બ્રહ્માંડના રહસ્યો ખોલવાની ચાવી આપી દીધી. શુદ્ધ જ્ઞાનની આ શક્તિ ખરેખર અદ્ભુત છે.
અને મારા માટે જે વિચાર મનમાં સૌથી વધુ પડઘાયો છે તે છે સિમેટ્રી બ્રેકિંગનું મહત્વ. એ વાત કે સંપૂર્ણતા હંમેશા સારી નથી હોતી, અને આપણા અસ્તિત્વની જે જટિલતા છે, સુંદરતા છે, જીવંતતા છે, એનું મૂળ જે સિમેટ્રીના ભંગાણમાં રહેલું છે. આ ખરેખર બહુ ઊંડો અને નમ્ર બનાવતો વિચાર છે. એ આપણને અપૂર્ણતાને પણ અલગ નજરે જોતા શીખવે છે. કદાચ બ્રહ્માંડની જેમ આપણા જીવનમાં પણ થોડી અસંપ્રમાણતા જ એને રસપ્રદ બનાવે છે, નહીં?
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.